તમે હજુ લાયક નથી ભગવાન ને માર્ગે જવાના, સત્સંગ કરવાને લાયક નથી, બિલકુલ ના લાયક. જેને હજુ દોષ જોવાનું મન થાય તેને સમજી લેવું કે આ માર્ગ ને માટે આપણે ના લાયક છીએ. તદ્દન સાચી વાત કઉ છું. અને આ ભાઈ આટલું એને કર્યું, જેને કર્યું મારા માટે આટલું, મારે માટે હું તો વિદ્યાર્થી માટે મચું છું, આટલું કર્યું તે મોટી વાત થઈ. ભાઈ આટલો ભેગા થયા, આપણે દર્શન થયા. બીજી એક વાત માફી માંગી લો કે જે કોઈ આવ્યા તેને કોઈ જાતની તકલીફ પડી હોય ખાવા પીવાનું જાણું છું, પણ જો મનમાં લગાડ્યું તો મૂર્ખા ફરજી ના આવશો. મારે ઉત્સાહ થાય ને આવી કંકોત્રી આવે તો ના આવશો. ભાઈ અહી જેને તકલીફ વેઠવવાની હોય, જેને તૈયારી હોય તેને આવું. આ ફરજી તમને બધાને જાહેર માં કહી દઉં છું. આ ચા ના મળી, આટલું બધું મોડું જમવાનું મળ્યું, કઈ ઠેકાણું નથી. અને તમારું કઈ ઠેકાણું છે? કઈ બાબતમાં તમારું ઠેકાણું છે મને બતાવો તો ખરા. બધા કઉ છું, આ પ્લેટફોર્મ પર બેઠેલા ને કઉ છું, કોઈનું કશું ઠેકાણું નથી. ત્યારે આપણું ઠેકાણું ના હોય પછી ઠેકાણાની વાત પૂછવી નકામી છે. અને વિદ્યાર્થીઓ નથી આવ્યા એનો કોઈ જાતનો વાંધો નથી. અરે ભાઈ આટલું કરે છે વિદ્યાર્થીઓ તે બહુ મોટી વાત છે. હવે આ દીક્ષા દિવસની થોડી વાત કરી લો, પછી બીજી વાત કરું. કઈ આમાં લાંબુ કશું કરવા જેવું નથી. આ દીક્ષા દિવસ, દીક્ષાનો અર્થ તો બધા સમજે છે કે જે એક દિશામાં આપણું વહેણ ચાલતું હોય જીવ દશાનું. રામ માથું પકડી રાખજો યાર, ભાઈ માથું બરોબર હજાર રાખજો. સારું મુક્તાબેન, તમે ડાક્ટર છો, કઈ કશું દવા કરો. આ કાંતાબેન રાતનો કઉ છું, તો કદાચ ફળાણું છે, ઢીકણું છે, હમણાં અડધા કલાકમાં મટી જઈશ, પણ હજુ તો મચ્યું નથી. દીક્ષા એટલે એક બાજુમાં જતા હોઈએ તેનાથી બીજી બાજુએ વેણ વાળવું, જેમાં નેરો ખોદે છે ને, નદીનું એક બાજુ વેણ ચાલ્યા જતું હોય ત્યારે એ પાણીને બીજી દશામાં લઈ જઈને એનો ઉપયોગ કરવો, એવી એનું નામ દીક્ષા. પણ ત્યારે હું સાવ મૂર્થો હતો, મને કઈ ગતાગમ નહોતી. પણ ગુરુ મહારાજે કૃપા કરી, અંદર વેણ છુપાયેલું હશે એની મને ખાતરી. પાત્રતા વગર આ માર્ગમાં બનતું નથી સાહેબ. પાત્રતા બહુ જરૂરી છે, ભૂમિકા પણ જરૂરી છે. આજે તો બધા લઈ મંડેલા છે, એ ધ્યાન ચલાવ મારા બેટા, અમના સા લઈ મંડેલા છે. હું કઉ છું કે ભાઈ આ માર્ગમાં કોઈ શોર્ટકટ નથી, જયારે આવવાનું હશે અને આ સાધના સહજ થઈ જાય, જેમ અત્યારે આપણા સ્વભાવથી કામ કરો, લો મો મદ મત્સર અહમ રાગદ્વેષ મદ મત્સર સહજ છે, એવી રીતે આ સાધના પણ સહજ થઈ જાય એવી પ્રકૃતિ કોઈ બદલાઈ જશે, અનંત કાળે થશે ત્યારે ભગવાનની કૃપા અનંત આવતો છે ને ભાઈ. પણ આ ધ્યાન વગેરે ના આજકાલ લોકો લઈ બેઠા છે એમાં પ્રશાસન લખાય. હું આ ધર્મ નો અનુભવ કરીને કઉ છું, એમ નથી હું હિમાલય ના 5000 માઇલ દૂરથી કોઈ ગુફામાંથી આવીને આવું છું. હજુ તો મારા જીવનના સાથીઓ અહીં છે, જીવન અને આ સંસારમાં રહીને એટલું નહીં પણ પ્રત્યેક પ્રાપ્ત કર્મનો ઉત્તમમાં ઉત્તમ રીતે પ્રભુ પ્રત્યર્થે ધર્મ પાળીને આ મેં કરેલું છું. એ જાણે છે. અને મારા ગુરુ મહારાજ તો એવા હોશિયાર સાહેબ, આ તો આડફંટે જઉં છું દીક્ષા ઉપર કહેતો હતો. મારા ગુરુ મહારાજ એટલે હોશિયાર કલ્યાણ. આ ઠક્કર બાપાની પ્રસ્તાવ નો લખ્યું કે બાપા આમાં શું જાણે. આ ઠક્કર બાપા કર્મ કર્મ વિશે મેં લખ્યું છે કે ભગવાન ને પંથે જવું હોય તો આ કર્મ કેવી રીતે કરવા એના વિશે બહુ. પણ મારી ભાષા હું છે તે ગુરુ મહારાજ ને જેમ માનનારો તેવી રીતે જેના પરત્વે મને આદર હોય એનું વચન પ્રેમ ભક્તિ થી પાલન કરવા વાળો છું. ગાંધીજી 1920 માં કહેલું, ગુજરાતી સાહિત્ય પરિષદ ભરાયેલી, મોટા મોટા પ્રતિષ્ઠિત એવા સાક્ષરો કવિઓ બેઠેલા અને ટાગોર સાહેબ પધારેલા આપણે ત્યાં, કૃપા કરીને આપણા દેશમાં ત્યારે નરસિંહરાવ ભોળાનાથ અને રમણભાઈ નીલકંઠ કનૈયાલાલ મુનશી, બીજા બધાના નામ નહીં કહું, બધા જાણતા હશે સાહિત્ય વાળાઓ સાહેબ દાદા બધા બેઠેલા. અને ટાગોર સાહેબે પ્રવચન કર્યું એટલું સુંદર, હું ગયેલો ભાઈ, હું જાતે મને આમાં રસ એટલે હું ગયો. તો મારી ભાષા ત્યારે બીએ માં ગુજરાતી હતો મારો વિષય, પણ એમને ભાષા પ્રવચન કર્યું એટલે બાપુજી કે ભાઈ આનું ગુજરાતી કરો તમે કોઈ, ઇમ્પોસિબલ ઇમ્પોસિબલ. આ બધા બોલી ઉઠા કવિઓ આપણા સાક્ષરો ગુજરાતી ભાષાના. ગાંધીજી તો રહેવાય નહીં, એ તો પોતા ઉઠા થઈને એને તો કર્યું. ગાંધીજી એને તો નોટ્સ બોટ્સ રાખેલી નહી ભાઈ, બોલતા હતા ત્યારે બિલકુલ નોટ્સ. અને એવું સરસ બોલ્યા તો બધા આચરજ પામ્યા. ત્યારે એમાં એને વાત કરી કે ભાઈ તમે એવું લખો કે સામાન્ય માણસ બધા સમજે, પર હવે આ કવિઓના માથામાં ઉતરે તારે ને, પણ હું તો શીખી લેનાર માણસ. કે ભાઈ ગમે તેટલો વિષય અઘરો હોય પણ એને ભાષા તો સરળ મૂકો. મેં અત્યાર સુધી એ જ પ્રમાણે પાલન કર્યું છે, લખી છે પુસ્તકો, 32-33 તો પુસ્તકો લખ્યા છે આધ્યાત્મિક વિજ્ઞાન વિશે. અને હાલમાં એક જિજ્ઞાસા છપાઈ રહી છે સાહેબ, એમાં 1500-1600 કવિઓ લખી છે મેં. અને બને તેટલા ઊંડાણમાં ગયો છો આધ્યાત્મ અનુભવનો વિષય મેં અંદર નથી મૂક્યો. 68 સામાન્ય અને જરાક અટક્યો છું, નહીં જેટલું બહુ ઊંડાણ છે એમાં, કે જેથી આ શરીર પડવાનું થયું છે એટલે લોકો સમજી શકે આ છોકરો આ સમજતો હતો. એટલા માટે જિજ્ઞાસા લખાવ્યું છે. ગુરુ મહારાજે મને સાધનાનો ઇતિહાસ તો લખવાની ના પાડી છે. હવે એમાં મારે ઉતરવાની જરૂર નથી, એ તો એ જાણે શું કરવાનું વિચાર એના વિશે નકામો કરે. પણ આ જિજ્ઞાસા ઉપર મેં લખ્યું છે, પણ સરળ ભાષા સરળ. અહી ગુજરાતી જાણનારા પ્રોફેસરો પણ એટલે મારા મિત્ર આવીને બેઠા છે. અને અને એટલું જ નહીં પણ ગીતાજી પણ મારા બહુ સરળ સાહેબ, એટલા બધા સામાન્ય જેલમાંથી આવીને મારી માને બા મેં કહ્યું ગીતા મેર મેર મારા રડ્યા, તું શું લખતી તો. પણ બા તું જરા આટપુટ જોઈને બેસતો કરી, મારે તને 12મો અધ્યાય ને 1લો અધ્યાય વાંચી સંભળાવવા છે. તો વળી ભગવાનની કૃપા તો બેઠી તો હું એને વાંચી સંભળાવ્યો. તો કહેલા ચુનિયા વંચાય છે, મને સમજણ પડે છે. હું રાજી થયો કે સામાન્ય માણસ તો સમજાય એવી છે, આને એટલું નહીં, હજુ જેને પૂછવું હોય તેને પૂછાવો. ગુલાબરા મંકોડી છે, પબ્લિક સર્વિસ કમિશન ના સભાસદ છે. એ મારી આ વાંચીને બહુ મોટા કે બહુ સરળ છે લખી, આટલું બધું સરળ છે કરી દીધું. લોકો હવે મારી પાસે એક તો ચોપડી છે, એને પોતે પોતાના 1000 આપ્યા સામાન્ય માણસ, બીજા મને પૈસા ઉઘરે આપ્યા. મારી મેળે હું કોઈ છપાવું નહીં પુસ્તક બુસ્તક ભાઈ, કોઈ પૈસા આપે ત્યારે ત્યારે એ ગાંધીજી નો મને એના માટે ઘણી ભક્તિ ભાઈ, એટલે હું શીખી લીધું કે જે લખવું તે સરળ બધા સમજી, અન્નનું તત્વ ના સમજે તે જુદી વાત છે, પણ આ જિજ્ઞાસા એટલી બધી અંદર ઊંડી લખે છે અંદર કે અનુભવ ની વાત અંદર આવી જાય, એટલી બધી ઊંડાણ માલ મેં લખ્યું છે, પણ ભાષા સરળ. અને અહી બેઠા છે જેને એનો ક્રમ ગોઠવેલો, મેં તો જરા મેં તો અગ્રમ અગ્રમ લખ્યું છે, પણ જરા તું ભાઈ એનો ક્રમ ગોઠવે, સુધારવાની જરૂર નથી. અને હું લખું તે સાહેબ બે ચાર પાંચ સુધારવાની વાત નહી, જે લખાયું તે ખરું ખલાસ. અહી રમણભાઈ સાહેબ ઓલિમ્પિક વાળા બેઠા છે, મને સગવડ આપી જીવન જીવન ગીતા મારે લખવી હતી, તે જીવન ગીતા એટલે ગીતાજી લખવાતા મારે. બે પ્રતો તો થઈ ગઈ, ત્રીજી આવૃત્તિ એની છપાવાની હતી, એ છપાવનાર પણ મળી ગયા. મને તો ભગવાને હુકમ કર્યો કે લખી દે થોડું થોડું, આ બધા બહુ સંદિગ્ધ છે અંદર શ્લોકો. પ્રકૃતિ જ્ઞાનથી ભૂતાની નિગ્રહ કેમ કરી શકે, ચાલો મેં કહું આ તો કેમ ચલવા દેવાય, એનું રહસ્ય સમજાવવું જોઈએ. પ્રસાદે સર્વ દુઃખા નામ હાનિ રસ્યો બજાય છે, આ પણ એટલા બધા સરળતાથી લખ્યા કે મેં લખ્યું ખરું, પણ જીવન ગીતા જુદી જ લખાય. આ શરીર પડવાનું છે એની મને ખાતરી છે સાહેબ, અને બહુ વાર નહી લાગે, એટલે કે બે ચાર મહિના સાહેબ ની પાછા માનને લેતા હું વાર છે. ત્યારે એ જીવન ગીતા પણ ભગવાને લખાવી, પહેલો દિવસ 22મી તારીખે પહોંચો સાહેબ પધારેલા ત્યાં, પણ તે દિવસ થી જે જન્મ ફૂટ્યું તે બધા 20 દિવસ માં 400 હું કઈ સુધારવા બેસું નહી. સાહિત્ય મારો વિષય છે કરો, પણ અલંકારિક ભાષા કે આનું આમ થાય ને આનું આમ ગોઠવે ને આમ સારું લાગશે, સારું લગાડવાની અમારી પાસે કોઈ વાત નથી. જે નીકળ્યું તે ખરું, નરક નીકળ્યું તો નરક ને સ્વર્ગ નીકળ્યું તો સ્વર્ગ, સુવાસ નીકળ્યું તો સુવાસ, જે નીકળ્યું તે ખરું, અમારી પાસે બીજી કોઈ વાત નથી. પણ લખાઈ સાહેબ જીવન ગીતા ખરી એ લખી, એના માટે મને ભગવાન હુકમ આપેલો. આજે મને પછીથી સમજાયું, તે પણ કોઈ છાપી આપનાર ભગવાનની કૃપાથી નીકળ્યા, પણ મૂળ વાત હું દીક્ષા નહી કહેતો હતો કે હું મને તો જનું ના હતું, આ સ્વરાજ નું જનું તે કેને કર્યું નીકળે ની આ મડા ગાંઠો આધ્યાત્મિક વિજ્ઞાન જેને મેળવવું છે તે સાહેબ સરળ નથી, છે તો સરળ બહુ સરળ છે, આ પૈસા કમાવા એના કરતા સરળ છે. તો કે શું વાત કરો કા, પણ કોને માટે, કે જ્વાળામુખી જેવી ધગધગતી તમન્ના જેને પ્રગટ્યો તેને માટે, બાકીનાને માટે નહીં ભાઈ, અંદર પડશો નહીં, તેને માટે સરળ. મને એવી પ્રગટેલી નહોતી, જમીન તો મને હતું સ્વરાજ ને માટે, બહુ જમીન હતું, પણ ગુરુ મહારાજે કૃપા કરી અને અંદર નો ભંડાર જોયો છે ભાઈ, મને આમાંથી આમાં વાળવાનો પ્રયત્ન કર્યો, દીક્ષા આપી. વસંત પંચમી આજનો દિવસ પણ બહુ સિગ્નિફિકન્ટ, બહુ પ્રતિકરૂપ આ દિવસ છે. વસંત પૂર્વારમાં આવે, વસંત ઋતુમાં કુદરત નવો સ્વાંગ શોધે છે. એટલા બધા આમાંને પણ મોર આવે, એ દ્રશ્ય નિહાળવું, એ તો જેને આંખો ત્યારે એની સૌંદર્ય એની શોભા, એ જેની આંખ કેળવાયેલી હોય તે સમજે. પર્વતોમાં જાય તો કે મારા આરામ આ પથરામાં શું જોવું છે, એવું કહેનારા મેં જાતો જાત સાંભળ્યા છે, પણ એના સૌંદર્યને પરખવાની માટે આંખ કેળવાયેલી જોઈએ, હૃદય કેળવાયેલું જોઈએ, બાકી એને નહીં ગતા ગમ પડે. અની ભાઈ ત્યારે એ ગુરુ મહારાજે આ વસંત ઋતુમાં જયારે ઉપન હતો સમજો ભાઈ, પણ આજે ઘણા વર્ષોથી આ જ્યારથી સમજણ મને પડે સમજો તો બરોબર આ સિમ્બોલિક એક્શન છે, પ્રતિક એક્શન હતું આ. પેલા તો ગુરુ મહારાજ કે તારી માની રજા લઈ આવી, મેં બા પાસે તો બા ગુરુ આ આવ્યા છે, મારી બા જાણતી હતી કારણ કે પહેલા મારે ઘેર જ લઈ ગયેલો. એ તો માથે ને કુદે ને ધમાધમ કરે, મારા મોઢા કશી આવ્યો મારી બાગે કે બા હવે તું ભૂલીશ કરીશ નહીં, પણ હવે અમને મને કહ્યું છે કે દીક્ષા લેવાની છે, તું શું કરવાનું બાબુ મને ખબર નથી, તારે મારા રડ્યા શું તો ખબર નથી, તે વિના શું આપડે બધું કરવું પૂછે ને. મેં તો પૂછ્યું બાપજી મારી બા કે છે કે મારા બેટા મારે રહ્યા ખબર વિના નું તું બધું કામ કરે તે સારું નહીં, પૂછે ને. તો કે ભાઈ આ દીક્ષા આપું છું પછી તારું ભગવાન ને રસ્તે જવાનું. બહુ જાજી મને બહુ ગતા ગમે આ રસ્તા ની કચ્છ. એ પછી મેં તો મારી બા ને કહ્યું ભગવાન તખારું બા બેટા સારું ચુન્યા, ભગવાન ને રસ્તે જવાની વાત તો સારી છે, પણ આ તો સાધુ તને બનાવી દેશે તો નગબા બની જશે. હોય મારે રડે તને કાપકલ નથી, આ બધું કોણ ચલાવશે, તારો નાના ભાઈઓ છે આ છે બધા. મેં તો મહારાજ ને પૂછ્યું કે એવું ના જાણું, તને તારા ગુરુ મહારાજ જે કહે તે તારે કરવાનું. બા મેં કહ્યું એમ કે છે કે હવે તું કરી લઈને તારા કે છે ભગવાન ને રસ્તે જવાનું, તમે શું વાંધો, કશો વાંધો નહીં. દીક્ષા આપી મને તો એ તો જે કઈ કરતા હતા તે કર્યું. પેલો દિવસ કે તું જાનદાર ને કોઈ શેનો શેનો ધ્યાન ધરવાનું, આ તમને પોતે જોઈ લઉં ધ્યાન, તને કશી ખબર નથી. મૂકું ના મને કશી ખબર નથી, ધ્યાન નો અર્થ સમજે છે મેં તો એકી તસે એકાગ્રતા થી એક જ વિચાર આવે તે ધ્યાન કહેવાય, એવું આશરે આશરે કઉ છું ભાઈ, તથા એમ જ કરજો. પણ એ તો થતું નથી, આ મનમાં તો હજારો સંકલ્પ વિકલ્પ આવે છે. કેટલીક વાર આવો સમૂહ ભેરાયો હોય ત્યારે સમૂહ ના વાતાવરણ ને લીધે એકાગ્રતા થવા, અમારા મહાત્મા ગાંધીજી ની પ્રાર્થના માં ઘણા લોકો અનુભવ્યું છે, પણ એ સમૂહ ના વાતાવરણ ને લીધે. પછી તો એમને કાંઠે મોટો છેલ્લો બેગ હતો, આઠ લંગીટ નો મોટો લોઢા નો, એનો પાછળ દુખતો હોય તો જોતે માર્યો. મને ખબર છે કે મને માગવાને કાર્ય નિકટ નાસી જાત ભાઈ સાહેબ, ત્યારે તો માર્યો છીલો સાહેબ કે દયા કરીને નહી ભીખને લઈને નહી જોરથી મારેલો, તમને આવી જાય એવી જાતનો કે આ શરીર બેભાન થઈ ગયું. ત્રણ દિવસે શરીર જાગેલો એટલી મને ખબર છે, કે જયારે મને ખબર નહી જયારે ભાન આવવા લાગ્યું ધીરે ધીરે, જયારે હું પગે લાગે તો મારા ગુરુ મહારાજ ને એટલી મને ખબર છે. પછી પહેલ મહેલો જ મને થયો કે ભાઈ પ્રભુ ગુરુ મહારાજ કેટલો કેટલા કલાક થયા, અને એક કેટલા કલાક હું કલાકે બેઠો કે અડધો કલાક બેઠો, કેટલા કલાક તો તને ટાઈમ દો, મારું કામ બાકી રીતે આ તમે શું કર્યું. ત્યારે અમને કર્મ ની આ જાતની ઝંખના હતી સાહેબ, વિચાર કર્યો કર્મ કરવા વાળાઓ. આ દીક્ષા દિવસ મરો એ દીક્ષા મળી ત્યારથી જ એમને મને હુકમ કર્યો કે ભાઈ તારે ભગવાન નું નામ લેવાનું, પરિણામ બોલવાનું અને અખંડ કરી દેવાનું, અભય નમ્રતા મૌન ને એકાંત પાડવાના, ઘરમાં સુવાનું નહીં, બસ આટલી ખબર પડે. બીજું હું કઈ જાણતો નથી, એ તો કરતા 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 સમજણ પડે છે. પણ એટલી વાત એવી કે જે કહ્યું તેને પાલન કરવાને માટે બહુ મહેનત કરી છે. આજે હું એવું મહેનત કરનારા જોતો નથી. આ માટે, આ માર્ગ માટે કાં તો એને લગ્ને લાગવી જોઈએ, કાં તો ગુરુ મહારાજ પરત્વે એવી ભક્તિ લાગી જાય ને કે તે કરે. કે તે એટલે શું? ગમે તે કે નરક પણ ખાધેલું છે મેં ગુરુ મહારાજ ને હુકમથી. નરક માં શું જોયો છું? 9 દિવસ 8 દિવસ 3-3 ઇંચની પથારીમાં સમુદ્ર માં ચાલ્યો ગયો છે. હું કઈ હિમાલય ની ગુફા માંથી આવીને વાત નથી કરતો, સાક્ષીઓ છે, મારા ગુરુ મહારાજ મને કહેલું બેટા, એવી કોઈ વાત ન કરતો કે જે પ્રસંગ નો કોઈ સાક્ષી ના હોય. કારણ કે કાળ જાણતા હતા. અને એટલું મેં પણ મને કહ્યું કે આ બધા આ પુસ્તકો ની પ્રસ્તાવના એક કર્મગાથા મેં લખેલી, આ માર્ગે જનારા એ કર્મ કેવી રીતે કરવા અને કેવો ભાવ રાખો, કેવો હેતુ રાખો, એના વિશે કર્મગાથા નામનો એક, તે હું સ્વતંત્રપણે ત્યારે કોઈ લખતો નહી, કોઈ દાખલો નહીં. પણ હેમંતભાઈ, બીજા બધા મિત્રો, નંદુભાઈ બધા મળેલા મને, અને તે પણ મેં મારી મેળે એમને કહ્યું નથી કે આ બેટાઓ આવો હું તમને શીખવાડું. કારણ કે મારી પાસે કશું શીખવાનું છે નહીં ભાઈ, મને આવડતું નથી. તો ગુરુ મહારાજ ની કૃપા, ભગવાનની અનંત કૃપા છે મારા પર, બધા પર છે, પણ બીજા દેખતા નથી, મને દેખાય છે. જેમાં માથું ફરે છે એમ ત્યારે એ લોકોના કાગો આવે તેને સમજાવવાને માટે કે આ માર્ગે જો તમારે આગળ ચાલવું હોય તો આ કર્મ આ રીતે કરવા પડશે. એ કર્મ ગાથા મેં લખી તરીકે કે ગુરુ મહારાજ કે ઠક્કર બાપા ની પ્રસ્તાવના લે, લોકો આ ઠક્કર બાપા માં શું જાણે, રવિશંકર મહારાજ ની લે. એ જેને વાંચવું હોય તો વાંચી જજો. અને કેવી મસ્તી થી મેં કર્મ કર્યું છે તે પણ અંદર જણાશે. ત્યારે આ માર્ગમાં જવાની માટે તજ્ઞની તમન્ના તો કર્મ કરતા કરતા એ જાતની જે સાધના કરી છે તે કરવામાં જ જનુમન લાગી જાય છે. આ તો ભગવાન ને માર્ગે જેને જવું છે. એક વાત કહી લઉં ભાઈ, આ વ્યવસ્થા મારી નથી કે આશ્રમ ની નથી, એટલે કોઈ ગાડે આવડે ગમે ત્યાં બેસાડ્યા હોય તો ખોટું લગાડશે નહીં. આજ તો લોકો જટ માં ખોટું લગાડી લે. એટલે મારી તમને પ્રાર્થના છે, મારે તમારા બધાની ઘણી જરૂર છે, પણ ખોટું લગાડો ને મારા પર મન ઓછું થઈ જાય તો મને મહદ નુકસાન, બહુ નુકસાન, ખૂબ ભારે. અને આજે લોકોને ખોટું લાગતા વાર નથી લાગતી ભાઈ સાહેબ, આ ખોટું નથી કહેતો, અનુભવ થી કહું છું. ત્યારે ફરતી માફી માગી લઉં છું. ત્યારે આ માર્ગ માં જવાની માટે એક તો તમન્ના ની જરૂર છે. તમન્ના નહીં હોય જાય છે, પણ અભ્યાસ ને પકડી રાખો અને અભ્યાસ માં નિરંતરતા પ્રત્યે, અભ્યાસ માં નિરંતરતા પ્રત્યે તારા આત્મા વૈરાગ્ય જાગે છે. અને વૈરાગ્ય ની ભૂમિકા ઉપર નો અભ્યાસ ઝલકે છે, તેજસ્વી થાય છે. ત્યારે આજે દીક્ષા દિવસ ગુરુ મહારાજે મને દીક્ષા આપી ત્યારે એમને એમ જ નતું, એમ પણ નતું બોલ્યું, આ બધું તો છોડી દીધી. આ બધું કરતા કરતા કરવાનું, પ્રાપ્ત કર્મ. મને ગીતાજી બહુ ઉત્તમ કન્યા, અભ્યાસ કર્યો ત્યારે કર્યો, વાંચ્યું નથી મેં કોઈ સાહિત્ય ધાર્મિક કોઈ કશું મેં વાંચ્યું નથી. સાહેબ અવકાશ જ ના વાંચવાની મરજી પણ મને થઈ નથી. આ કોલેજ માંથી રેડિયમ ઝંપલાયું છે. આમાં ગાંધીજીના રચનાત્મક કાર્યમાં તે સવારથી 5 વાગ્યાથી તે રાતના 10:30 સુધી હજુ તો સાક્ષીઓ જીવે છે. કોઈ વખત મને મળેલો નથી. આ ગીતાજી એટલું વાંચ્યું છે, જે પણ વિસાપુર જેલમાં ખરાબમાં ખરાબ આપણા મુંબઈ ઇલાકા, તે વખતે ગુજરાત આપણું ભેગું મુંબઈ ઇલાકા, જે ખરાબમાં ખરાબ જેલ વિસાપુર ગણાય, ત્યાં મારી બદલી થઈ. ત્યારે ત્યાં મને હુકમ થયો, હુકમ થયું કે જે વિદ્યાર્થીઓ હરિજન વિદ્યાર્થીઓનો આશ્રમ ચલાવું. એમને મને લખ્યું કે ચુનીભાઈ, હવે તમને વખત છે, પહેલા આ વખત છે એટલે તમે અમને સમજણ પડે પહેલા જ વાંચને એટલી સરળ કવિતામાં ગીતા લખી લાવો. એમ થયું કે આ ભગવાનનો હુકમ છે. સામાન્ય માણસ કહેતો પણ એને ભગવાનના હાથમાં લે. હું તો કહું છું કે મારો ભગવાન 1000 હાથ વાળો છે સાહેબ, અને બિલકુલ ફિગરેટિવલી, એટલે કે સાહેબ તમે ભાષામાં બોલતો નથી, હકીકતની ભાષામાં, વાસ્તવિકતામાં કહું કે આટલા બધા દર વર્ષે સંતો જોઉં છું, ભગવાનની કૃપાથી કામ પૂરા થાય છે. 1000 હાથ વાળો ભગવાન, 1000 માણસો મદદ. મારે તો એવું પ્રવેન નથી, પ્રવેન નથી એટલે કે ઘણા માણસો મને માનનારા મળે છે ખરા, મારે માટે લાગણી રાખે છે, પણ એ કામમાં મંજા રહેવું એક ધારા અને મોટાને માટે ભેટ લેવો એવા માણસો નથી. એ વાત તદ્દન સાચી છે, અને ખરી રીતે મારું કામ નથી સાહેબ. હું તો ગુજરાતનું કામ કરું છું. મારા ગુરુ મહારાજે કહ્યું કે દીકરા, અનુભવી માણસ તો કાળ પાર છે, ગતાનો ગતિ કામ કરે તે અનુભવી નહીં. સમજી લો છો આના પછી એક વાક્ય, ગતાનું ગતિ ચીલો ચાલે નહીં અનુભવી, ચીલે ચીલે તીન ચલે કાયર ઘેર કપોર, ચીલા છાણ તીનું ચલે છાયર ઘેર કપોર. આજે આપણા દેશમાં ઘણા બધા સાધુ સંતો મહાત્માઓ પડેલા છે, આપણે બધા પગે લાગીએ એમને, એમને નહીં પણ પ્રતિક કરીને, ભગવાનના પ્રતિક, અગ્નિ સ્વરૂપ જે છે પગું પગું છે. એવા લોકો આજે કાળને પારખીને કાંતો દવાખાના ખોલે, આ પાઠશાળાઓ ખોલે, કે કાળને વશ થઈને અનુભવી પુરુષમાં મૌલિકતા જાગે છે. એ ચીલે ચાટતો નથી સાહેબ, પણ કાળને પારખે છે.
એ ભગવાનને માટે જીવતો હોય છે. ઘણા આશ્રમો મેં જોયા, બહુ ભલે છે સાધના કાળમાં, સાધુઓના મઠોમાં, એ બગાડ કે કયો કસરી, એ નિષ્ઠાન ખા મેં જોડા છે જાતો જાત. મેં સવાલ પણ કર્યો, અલ્યા તમે બ્રહ્મ કે જો પાયો
છે, મારે તો એમને આજે ખરીદી કહેતો નથી. મારા તો દર વર્ષે સંકલ્પ એવા ગઈતા 10 લાખ રૂપિયા મળ્યા મારા જીવન. મારે ભગવાન 1000 વાર થયો છે, પણ લોકોના પૈસા એ તો કઈ લોકો કરતી કરે, ભગવાન કહે. ભાઈ શું વાત કરી એમની તો, પણ આપણે સમાજ ઊંધો છે. આ કાળ એવો છે કે આપણે સમાજ બેઠો થાય એમાં આપણે સમજવું જોઈએ. ભગવાનની ભક્તિ વહેલી પડી નથી ભાઈ, તમારું આખું જીવન પહોંચાડી દેવું જોઈએ. મૌલિકતા જાગવી જોઈએ. તરતા મને લખાણમાં જાગે છે, મારા બેટા લખાણમાં જાગે છે. એ જેમ સુખમાંથી ફૂલમાં લખાણમાં આવ્યું તેવા તમારા કર્તવ્યમાં આવવું જોઈએ. અરે ક્યાં અનુભવિતા, કર્તવ્ય ક્યાં હે? કુછ કર્તવ્ય નહીં. અને આ ખુદ ભગવાન બ્રહ્મ આ સકળ બ્રહ્માંડ ચલાવી રહ્યો છે. કર્તવ્ય છે કે નહીં? કર્તવ્ય કરતા 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 પણ તમે કર્તવ્ય કરતા નથી એવો અનુભવ થાય ત્યારે ખરી દશા. અને તે પણ ના હોય એનાથી પણ પર, પણ એ બધી વાત નકામી કરવી છે. પણ આ વાત તો ચોક્કસ કે નિષ્કામ, અરે સંપૂર્ણ વાસનાની સ્થિતિમાં પડ્યા હો, કોઈ બૈરી સાથે તમે સુઈ રહ્યા હો, તેમ છતાં કામ કે વાસના ન હોય ત્યારે એનું નામ નિષ્કામ છે. નિર્લોભ, લાખો રૂપિયાના ઢગલામાં તમે હો, પણ એક 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 વિચાર સરખો ફરકે નહીં. લોભનો, મોહનો એવો વિચાર મોહમાં હો, સંપૂર્ણપણે મોહમાં હો, એક ધારા. પણ તેમ છતાં મોહ જાગે નહીં, એ નહીં મોહ. નિરાસક્ત, સંપૂર્ણપણે આસક્તિ થઈ જાય જરાક વારમાં, કે લાવને આટલું તો કરી લઈએ, હવે ભણ જુઓ છો, તે નહીં ચાલે. તેમ છતાં ત્યાં અનાસક્ત, નિરાગ્રહી. અનેક પ્રકારના આપણામાં આગ્રહો છે. બૈરી ધણી ઉપર આગ્રહો ચલાવે, અને પુરુષ બૈરી ઉપર આગ્રહો ચલાવે. પણ મારી એક વિનંતી છે કે આ માર્ગે જેને જવું છે તેને નિરાગ્રહ અનાસક્ત પૂરેપૂરા થયા વિના, નિરાગ્રહ અનાસક્ત પૂરેપૂરા થયા વિના, કેમ એ કરતા જ્ઞાન નો અનુભવ થાય ના? એક્શન છે સાહેબ. ગીતા લખતા લખતા મને સૂઝેલું, મેં લખેલું નહીં આ કરી, મેં ગીતામાં લખેલી નહીં, પણ એક કાંટાવાળા કરીને એક ભાઈ છે અમારા, મારા વડીલ કહું તો ચાલે, એક વડીલ એટલા માટે કે એનો મારા માટે હાથ છે. તે હવારમાં એક વખત યાદ આવ્યા સાહેબ કે મને હુજું, એ લખ્યું એમને. ત્યારે આ સમજી લેજો, જેને ભગવાનને માર્ગે જવું હોય તો નિરાગ્રહ અનાસક્ત પૂરેપૂરા થયા વિના, કેમ કરતા જ્ઞાન નો અનુભવ થાય ના? આટલું જ જો તમે આચરણ કરો તો જ્ઞાન થાય સાહેબ. સરળ જ્ઞાન તો બિચારું તૈયાર છે, મારે ક્યાં કે તારે મારે તારામાં ઉપરથી આવવું, હું તો તારા હૃદયમાં છતું છું. આ સાહેબ બોલાય છે તો આ શરીર નથી બોલતું, શરીરની એવી સ્થિતિ છે. આ ડાક્ટર કાંતાબેને તપાસેલું છું, બીપી સુદ્ધા, અને અત્યારથી આ ફેર શરીરને આવતા નથી. મારાથી એમને ચાલવું તો નહીં ચલાય અત્યારે, પણ આ ગુરુ મહારાજની શક્તિ પ્રત્યક્ષ છે. આજે ત્યારે આ માર્ગે જેને જવું છે તે સમજી સમજીને આગ્રહ છોડો. તકે તો કેમ થાય કે તો ફલાનું આમ કરવાનું કે આચરણ કરીને આ વાત કહું છું. સાબરમતી આશ્રમમાં રહેતો તો તે લોકો ભરીને જાદુરી જવા જવું તો પેલી અમારી કન્યા છાત્ર એવી બહેનો કે અરે ચુનીભાઈ હમણાં ના જશો, આ લોકો મૂકો પાછો નકામ કરવા. અમારા નરભાઈ કે નરભાઈ મારા પર ઘણી લાગણી, હજુ એમના કુટુંબીઓને જીવે છે એમના, જઈને પૂછી જુઓ કે મારા માટે કેવો ભાવ હતો. અલ્યા ચુનલાલ લગુજી, આ તો તું શું કરે છે? હું કેમ બાપા શું કર્યું મેં? અરે કે તારી તબિયત બગડી જાય ભાઈ, આવું તો કઈ થાય? અરે ભાઈ મેં કહું મને તો ઘણો મોટો પાઠ મળે છે આમાંથી, ઘણું શીખવાનું કે જે કઈ કશે. અરે કઈ મૂર્ખો છે તું? મેં કહું આજે પણ એ મને સમજાયું નહીં, શું શીખવાનું તને મળે છે? આ તારે પેટમાં આ તો જાજુનું ના જાય, આ તને એ તો મચ્છરમાં જરા તું આવો છે, મેલો આમ ગેલો ગેલા જેવો લાગે છે. એટલે આ છોકરા તને બનાવે છે એટલી તને સમજણ નથી પડતી. એટલે જાદુ તો જવું આપણે ભલે ના કહેતા, નકુ ના મને હું તો એમાં સમજુ છું અને સમજીને કરું છું. કા તું સમજીને કરે છે? મતો હા કે શું આમાં તું સમજો કે મને સંયમ કહેવાય છે? આ જાદુ પર આ રોકી ના શકાય એવી વસ્તુ હોવા છતાં એના પર મને સંયમ કહેવાય છે. બાકી તારી વાત મારે ગળે ઉતરતી, બીજા ઘણા રસ્તા સંયમ કહેવાય. મેં કોઈ જે જે રસ્તે સંયમ કહેવા તે બધા કહેવું છે. ત્યારે એવો અનેક અનેક બાબ મારી માનું પણ ઘણું પાવતું, માત્ર સાધના બાબતમાં સુઈ જવાનું એ દિવસ ઘરમાં સૂતો નથી. કોઈ દિવસ ને હજુ હજુ પૂછી જુઓ, એક જ સાક્ષી છે મારા ગંગા સ્વરૂપ ભાભી કાશીબા એકલા છે, બીજા કોઈ છે નહીં ભાઈ. પછી તમને બધાને જાણવાનો અવસર નહીં મળે, કારણ કે તો આ સંસારમાં રહીને બધું કર્યું છે મેં. પરીક્ષિત લાલ હતો કે મારા મિત્ર હેમંતકુમાર નીલકંઠ છે જેની સાથે મેં ઘણા વર્ષો કામ કર્યું એ પણ જાણે છે. તો મને તાવ આવ્યો તો સાહેબ ના શું ગેર, ગુરુ મહારાજ ના હુકમ નું એવું પાલન કર્યું છે મસ્તીથી. અને હુકમ પર આ વખતે મારાથી થોડી ગઝલો મેં લખી છું હુકમ પર. ત્યાં કિશનસિંહ સાહેબ બહુ વિદ્વાન આપણી ભાષાના, અને આ માર્ગમાં પડેલા છે તે એક વખત હુકમની વાત થઈ હતી સાહેબ, મારા ગુરુ મહારાજ થી મને રડવું આવી ગયેલું સાહેબ, સાક્ષી બેઠેલા છે. એમને મેં લખ્યું કે આ હુકમ ઉપર ની તો સાંભળવો તો આવજે. એ હુકમ ઉપર ની જે મસ્તી થી લખી મારા મન, બીજા કોઈને એમાં નહીં લાગે, એમાં કશું રહસ્ય નહીં લાગે ને કાશું કચરા જેવું લખ્યું. પણ સાહેબ એના પર જે મસ્તી થી મારાથી લખાયું, રોજ સવારમાં બેસતો 2-2.5 કલાક વધારે નહીં, મેં ફેરબેર કર્યું નથી સાહેબ કશું, જે આવ્યું તે સરળતાથી કોઈ માની ના શકે. પણ આ હાજર હતો, આ મારું માથું પકડીને ઉભો છે તે હાજર હતો. 20 કદમ રોજથી લખતો બપોરે જીવન ગીતા, આ ગીતાજી વિશે બપોરે લખતો. પછી મને કહ્યું કે ભગવાને ગીતાજી લખવા મને મોકલ્યો, મને તો ખાતરી હતી તેને કોઈ હજુનો રાહ મળી જશે એને છપાવવાને માટે. તે ગીતાજીને છપાવવાને માટે મળી ગયા ને આ જે જીવન ગીતા લખાઈ છે 400 ગઝલો, હવે તો બિલકુલ સાહિત્યની દ્રષ્ટિએ તો કચરો, પણ મારી દ્રષ્ટિએ મારા જીવનની દ્રષ્ટિએ મને એમાં સારું લાગ્યું કે ભગવાને મારા પર કૃપા કરી. કારણ કે મેં કઈ કશું અત્યાર સુધી સ્વતંત્રપણે લખ્યું જ નથી. અમારો ધર્મ તો નિમિત્ત એ મૃત વાત અમારા માટે, એ જ અમારો પ્રાપ્ત કર્મ, એના દ્વારા જ અમારાથી વ્યક્ત થવાય. એ ભગવાન ની કૃપા અઢક કૃપા થાય. તમને બધાને નહીં સમજાય પણ એ કૃપાની વાત હોત. તો ભગવાન ની વાત જે રીતે સમજું છે વાત બધી રીતે નહીં સમજે ભગવાન. આ ભગવાન બ્રહ્માંડ માં રમી રહ્યો છે પણ કઈ કશું બગાડ કરતો નથી. એ ગમે તેમ યદવા તદવા નહીં ચાલી શકે, નથી ચાલતો. આપણી પાસે ભગવાન છે. એ ભગવાન મનુષ્ય રૂપે મળ્યો પણ આખું બ્રહ્માનું તંત્ર ચાલી ગયું. એ પળપળવાળે માં ખટકો નથી આવતો સાહેબ. આજે તો મને બહુ લાગ્યું, કોઈ દિવસ હું મોડો થવું જ નહીં તેમનો કયા કરતો હતો. બધા કે હજુ તૈયાર નથી. હવે હવે એમને આવીને બેસી જોઈ મારી તબિયત નરમ હતી. તો પણ હું તો ઉભો થયો કે આડો હતો કે કેળ આવશે ત્યાંથી બોલવા આવશે તાર આવી. એ જરૂર નથી આપણે ચાલો ત્યાં જઈને ગમે તેમ હશે તો બેસી. પણ આપણે એમનો દોષ નથી કાઢવાનો. આ ભાઈઓને અનુભવ નહીં ને એકલો માણસ બધા સહકાર ના હોય તો કેવી રીતે કરે. પણ આટલું જુએ એમને, આટલું એમણે કર્યું ગમે તેની પ્રેરણાથી પણ કર્યું તો હું તો મોટી વાત ભગવાનની. મારે તો વિદ્યાર્થીઓના દિલમાં પેસું. ત્યારે મૂળ વાત એવી કે આ દીક્ષા દિવસથી બીજી બધી લાંબી વાત કરવાની, મારા જીવનની લાંબી વાત કરવાનો કઈ અર્થ નથી. કારણ કે કેવું નકામું શું કરવા છે હું તો ભાષણમાં માનતો નથી. આ ભાષણ તો લોકો કંટાળી ગયા. જે રૂપે આવે તો ભાષણ ઠોચા કરે પણ અને કથા ઉપદેશથી આ સમાજ સુધરે કે ધર્મ એમનામાં જાગે એ વાતો ખૂટતી. ઠેકાને ઠેકાને આપણા દેશમાં કથા વાર્તાઓ થાય છે, કોઈ સુધર્યા નહીં ભાઈ. એ તો કાળ એવો છે અત્યારે, હજુ તો ઘણી અંધાધૂંધી આવશે સાહેબ. યાદ રાખો તમે લોકો, આજથી હું નથી કહેતો, ઘણા વખતથી કહું છું. ઘણા વખતથી મને હમણાં પૂછ્યું કે આમાં કોણ જીતશે ભાઈ. મેં કહું હું જોશી છીએ નથી, હું સામે કાળ જોઉં છું કે પ્રજા ઉપર દુઃખનો વરસાદ વરસા, અંધાધૂંધી થવાની છે. જેનાથી અંધાધૂંધી થવાની છે તે કદાચ જીતી જાય. અલગ શું મોટા તમે વાત કરો છો. પણ ભાઈ આ સહી સલામતી નથી હું, અને મારી તમને તમારો મિત્ર છું અને ખરા હૃદયથી છું. કેવા કરવાથી નહીં, ખાલી બોલવાથી નહીં. જેને અનુભવ થયો હશે તે હમસતા હશે, અને ના સમજો તો નથી. કેટલા હમસતા સાહેબ, તે છતાં કહું બહુ નજીક ના આવેલા. હું બહુ પ્રેમ તો બોલાવું, આજે કોઈ બોલાયા નથી. આ શરીરને કારણે એ સાચી રાખેલું કે આ પ્રસંગ વડે બોલા એટલા માટે નહોતો બોલ્યો. બાકી મારા સ્વભાવથી વિરુદ્ધ જઈને આજે વસ્યો. ત્યારે એવો કાળ આવવાનો છે કોઈની સલામતી. અને આ સ્વાર્થ તો બધા કરો છો પણ જોડે પરમાર્થ કરો નિકર મરી જશો તો હું એમ બધું લૂંટાવી દઈએ અને એમને બી લૂંટાઈ જશો ભાઈ. આ કાળ આવ્યો છે તો તમારી આંખો ખુલતી નથી, તે નવાઈની વાત છે. લૂંટાઈ જશો અને ચાલ્યું છે આપણા દેશમાં તોય નજર નથી ભૂલતી. હવે ભગવાન શું કરે વિચારો કે તમને પ્રત્યક્ષ બતાવું છું તો ઘોવાય મોટા અમારા પૈસા કેટલા બધા કમાઈને કર્યા તે આ બધા આવું કરી દેવા. અને તમારા પૈસા જતા રહેશે, નજર સામે જુઓ તો કલમને મોદે ગયા. અરે કે અમે ગમે તેમ આમ તેમ કરીને તો હાથી જ રાખવાના. ભલે ઇન્કમ ટેક્સ વાળાને સરકારે કાયદા કરા, પણ અમે હાચવી લાગી. અને હાચવું નહીં હાચવાય. તમારી આંખો ખોલો, બંગાળમાં જુઓ, કેરાળામાં જુઓ, દક્ષિણ હિન્દુસ્તાનમાં જુઓ, પરમાર્થ કરો. હવે તમે તો બેઠા બાવા થઈને, અલ્યા બાવા થઈને નથી આચરતો. આ ગપ્પાની વાત નથી, જાતે આચરીને કહું. મારા જેવો ગરીબ માણસ 75,000 મૂડી મારી અંગત પુસ્તકોના વેચાણની પૈયે પૈ આપી દઈને વાત કરું. મારા ગુરુ મહારાજે કહ્યું કે બેટા, કોઈ એવી વાત ના કરતો કે જે તે આચરણ ના કર્યું હોય. અને હજુ જે પુસ્તકો વેચાય છે એ પણ બધા જ આશ્રમે તો આપણે જમા છે. જેને જોવું હોય તેને જોવાની છૂટ છે. એટલે જ મારી બધાની પ્રાર્થના છે કે ભાઈ, મારા પુસ્તકો થાય તો વેચવામાં તો મદદ કરજો ભાઈ. તકા કરીએ છે ને, પણ ભાઈ એમાં જેટલો જોયો તેટલો મને ઉત્સાહ વર્તાતો નથી. આવે જિજ્ઞાસા પુસ્તક બહાર પડશે, ગીતા પણ બહાર પડશે, તો પછી બીજી જીવન ગીતા પણ બહાર પડશે, આ ગઝલોનું પુસ્તક પણ બહાર પડશે. તારે એવા બધા તમે વેચી આપશો નહીં તો કોણ ક્યાં જવું? અત્યાર સુધી તો કોઈ બુક સેલને ત્યાં હું આપું નહીં, કાલા કમિશન લઈ તો મારા બેટા માગે. 30% અલ્યા અલ્યા ભાઈ, આ તો ભગવાનની વાત નું આપું કેવી રીતે 30%? તકે તો ફી વિના તો ના થાય. પણ અત્યાર સુધી તો મારું ગાડું ભગવાને નભાયું છે. પણ તમે બધા જો મદદ નહીં કરો તો પછી બુક સેલને મારે આપવું પડે, શું કરું મારે? કારણ કે આ શરીર છે પડવાનું છે એની મને ખાતરી થયેલી છે કે 10-15-20 વર્ષ ટકે એમ તો લાગતું તો નથી. એટલે જ્યાં સુધી પરવારી તો લેવું, તૈયાર થઈને રહેવું. મારા ગુરુ મહારાજ કહેતા હતા કે બેટા, તૈયાર થઈને રહેવું, સજ્જ રહેવું. તે મારે સજ્જતા તો કરવી. ઘણા બીજા લોકોને મગજમાં ના ઉતરે, બધા એક પછી એક છપાયા કરીશું. તે અલ્યા તારી બુદ્ધિ પ્રમાણે હું નથી ચાલતો. મારે તો તૈયાર થઈને જે હોય તે બધું પૂરું કરી દેવું. ત્યારે તમને બધાને પ્રાર્થના છે કે ભાઈ, કંટાળ્યા સિવાય આ બધું વેચવામાં મજજો. અને વેચાઈ જશે, ગભરાશો નહીં. પણ એ બાબતમાં નજીકના નજીક વાળા પણ બહુ મને મદદ નથી કરતા. મારી એ ફરિયાદ નથી, પણ જો તમે ખરેખર લાગણી રાખતા હો તો એનો તમે પડઘો પાડજો. આ તો હું બોલાવું નહીં તો મારા બેટા ખોટી થાય. એટલે આ બોલાવવાનો તો તમારે છે, મને હલાવો ચલાવવાનો તો તમારે છે. પણ એ વાત નહીં, કોઈને કઈક આડું અવળું કહી દીધું તો ખલાસ. એટલે પણ અમારા ગુરુ મહારાજ ની તો ટ્રેડિશન એ વખત તમારા અહંકારના બાજુને ભૂકા કરી નાખે. એ ટ્રેડિશન પ્રમાણે તો હજુ ચાલતો નથી. અરે અહંકાર અભિમાન ને તમારા અપમાન તો એવા કરી નાખે કે કહે કરશે ને તમારાથી જીરવાય નહીં મારા બેટા. એટલે હું તો તમારી મરજી બધા મારી પાસે આવે છે, એમની મરજી સાચવું છું. એટલી બધી કઈ કહે કસન નહીં. અને એટલો બધો પ્રેમથી બોલાવું છું, પ્રેમથી વર્તું છું. મારી ટ્રેડિશન જેમાં ઉછો એ તો કોઈ ન્યારા પ્રકારની છે, એ આજે કોઈ જીરવી શકે એમ નથી, કોઈની તાકાત નથી. એ તો એટલા બધા અપમાન કરી નાખે તો ત્યારે હું રાજી થતો. શરૂઆતમાં નહીં તો ત્યારે હું રાજી થતો કે વાહ, ધન્ય પણ આવ્યા. આ મારો અહંકાર ઓગાળવાની ગુરુ મહારાજે આ કૃપા કરી. પણ કોને આજે સમજે ભાઈ, એ સમજણ વાત નથી. આજે તો બોલાવો એમને, માન આપો. અરે આ મારે આવું ના, શું કરવા, ઢક મારવા આવે છે? કોને તને ચોખાતા રગેર મૂક્યા છે? પણ હું તો માન આપું છું સાહેબ. એક આજે ઘણા વર્ષો આટલા બધા ઉત્સવ થયા, આજે મેં કોઈને બોલાવી શક્યો નથી. તે પણ બધાની આપ જોડીને માફી ક્ષમા માંગુ છું. કારણ મારું શરીર બગડેલું છે અને આ પ્રસંગે મારે બોલવું હતું. ડોક્ટર બેઠા છે, બોલાય વગર રહું કોઈ દાડો? પણ એ મારો બેટો ડોક્ટરે મદદ નથી કરતો. કહે ભાઈ આટલા આ સભાસદ છે ને, તું કરી લાય, આટલું આમ કરી લાય, આટલી ચોપડીઓ વેચી લાય. મારા મનથી તો બહુ પ્રેમ કરું, પણ એ પ્રેમ નો જે પ્રત્યુત્તર રિસ્પોન્સ એ હું ભણતો નથી. સાચી વાત કહું છું. આ બધા બેઠેલા છે એમાંથી કોકે આપ્યો છે ભાઈ ભગવાન ની કૃપાથી, મને જે ઉત્તર આપે, જે જ્ઞાન પૂર્વક હેતુ પૂર્વક એની સભાનતા સાથે અવેરનેસ વિથ કમ્પ્લીટ અવેરનેસ કે વાય એમ ડુઈંગ ધીસ, શા માટે હું આ કરી રહેલો છું, ત્યારે મને આનંદ થાય છે કે એનું કલ્યાણ છે. જે જડતાથી કરીએ આપણે, અજ્ઞાનથી કરીએ, તેમાં નહીં મળે તમને. કે સાધુને મદદ કરીએ તો એનું કામ સારું છે, એનું ફળ પણ સારું છે, પણ આત્માનું કલ્યાણ નહીં થાય. સાહેબ, તમે જો કોઈ સાધુનું કર્મ કરો, એ કર્મ કરતી વખતે અને કર્મ પૂરું થાય ત્યાં સુધી એની સભાનતા, ક્યાં શા માટે કરું છે એના હેતુની સભાનતા જો તમને જીવતી જાગતી ના રહી, તો એનો તમને પરિણામ ઉત્તમ પ્રકારનું નહીં થાય. મારું તમે કામ કરો તો હું રાજી થઈશ. હું તો કઉ છું કે મારો ભગવાન હજાર હાથ વાળો છે, તમે નહીં કરો તો બીજા કરશે, પણ હું એવું કદી કહેતો નથી. પણ આજે તો હું રાજા પાઠમાં છું સાહેબ, એટલે ખરી વાત મારે કહેવી જોઈએ. પણ હું એવું કોઈ દિવસ કોઈને કહેતો નથી, પણ અત્યાર સુધીના અનુભવથી જોઉં છું કે કોઈને કોઈ હરિનો લાલ મને ભેટાડી દે છે. બધા મદદ કરે છે મને, અને મદદ થાય છે, એટલે હું કહું છું કે મારો ભગવાન હજાર હાથ વાળો છે. આ કર્મ ન કરીએ તો મને કેવી રીતે અનુભવ થાય? અનુભવીને પોતાના કે પારકા એવું કશું પછી રહેતું નથી, પણ અનુભવીને એટલી વાત ચોક્કસ છે, કોઈ અનુભવીને આજ આવીને કહે કે પોતાના ઘરના ને અને પોતાના કુટુંબ ને માટે મથા કરતો હોય કે હમ તું ક્યાં ભાઈ, અમારે કોઈ સ્વાર્થ પરમાર્થ કોઈ હૈ નહીં બાબત, હું નહીં માની શકું, ખોટી વાત છે. અનુભવી ભગવાન છે, જુઓ બ્રહ્માંડ સકળ બ્રહ્માંડ ચલાવી રહેલો છે. પોતાના કરતા બહાર બીજાના હું વધારે કરતો હોય છે, એ વાત ચોક્કસ છે. બીજો એક દાખલો આપીને વાત કરો, એમને ગપ્પા ને મારો. આપણા ગુજરાત દેશમાં શ્રીમદ રાજચંદ્ર થઈ ગયા, બહુ ઓછો એનું મૂલ્યાંકન આપ્યું છે. આજે તો જેના પર પ્રતિષ્ઠાની છાપ પડે, પેલા ટપાલની છાપ પડે એને લોક સમજે છે, પણ એવા કેટલાય પડી રહેલા છે. હું શ્રીમદ રાજચંદ્ર ની વાત કરું છું, પછી પણ બીજી એક વાત કરી લો. ભાઈ કેટલા વાગ્યા છે? તો પેલા ભાઈ આવ્યા છે, સર 10 વાગ્યા સુધી કરું આપી લો આપણે. હે નથી આવ્યા ને ચંદ્રકો વાળા? હે તો એકને ના અપાય, બે ને સાથે જ અપાય. બરોબર છે કે નહીં મારી વ્યવહારની વાત ભાઈ? હે હરિભાઈ સાહેબ, પણ તમે આપે કહ્યું છું કે એક કશું પૂછવીને તમને કશું મદદ કરીશ. હા તો ઠીક, પ્રભુ યાદ દેવડાવું ને ભાઈ સાહેબ. નીકળ કે છે કે મારો ગુરુ મહારાજ મને દંડો થતો. શ્રીમદ રાજચંદ્ર ની વાત કરતો હતો, એમાંથી બીજી વાત કરવા જતો તો પણ વખત બહુ થઈ જશે. છે ભાઈ, પણ મને આ આંખનું આ ઘડિયાળ નો ખ્યાલ ના રહ્યો. એ ગુરુ મહારાજ, શ્રીમદ રાજચંદ્ર ની વાત કરતો તો હું, પણ એની કિંમત આપણે નથી સમજેલા. આધ્યાત્મિક દ્રષ્ટિએ બહુ મોટો માણસ થઈ ગયો. એને છે તે ખબર પડી એક વખત કે સાલે મારે કોઈ પરભવ નું 1 લાખ નું દેવું છે. આજના ભણેલા ગણેલા નહી માને, એમના મગજમાં આ વાત નહી ઉતરે. એ તો નીકળ્યા ભાઈ વેપાર કરવા મુંબઈમાં. આ 100% ની સાચી વાત. રેવા શંકર જગજીવન ની પેઢી હજુ જીવ છે, ત્યાં પેઢી છે, ત્યાં વેપાર કરવા બેઠા. ભાઈ શેનો વેપાર? ઝવેરાત નો ને આડત નો. તો સાહેબ 1 લાખ રૂપિયા કમાવામાં પડે, 1 પૈસો નહોતો આપ્યો ઘરમાં. એમને સંસાર હતો. વિચાર કરો તમે, 1 પૈસો નથી અંદર થી આપ્યો. 1 લાખ રૂપિયા કમાયા, 1 પૈસો નથી આપ્યો. એ ખરો પરમાર્થ. એટલે મારી તમને પ્રાર્થના છે કે ભાઈ તમે ચેતો, આ કાળ વિપરીત છે, અને એકલા સ્વાર્થમાં ના પડ્યા રહો, પરમાર્થ કર્યા કરો. 100 રૂપિયા તમે સ્વાર્થમાં વાપરો તો 50 તો ઓછામાં ઓછા પરમાર્થમાં વાપરો. તર્ક મોટા એટલું અમારું ગજું નહીં, તો સ્વાર્થ ઓછો કરો, પણ આ વાપરો. નિકળ મરી જશો, હિન્દુસ્તાન ની આખી સંસ્કૃતિ આપણે ખલાસ કરી નાખીશું. આ એક ભયંકર કાળ આપણે આપણા માટે આપણે સાચવવાનું છે. એમના સમજશો, રશિયામાં કોમ્યુનિઝમ થયું છે તે એમને થયું છે. એક્શન નું રિએક્શન છે. એટલા બધા સ્વાર્થી લોક થઈ ગયા, એટલા બધા મોત શોક વૈભવ વિલાસમાં પડ્યા, અને જેને વડે કમાયા એનું બિલકુલ લક્ષ નહી. હું તો એમના પર જુલમ. એ ખેડૂતો બિચારા મહેનત કરે એમની જમીનમાં, અને ગરીબાઈ ભોગવે, પેલા બધા આગળ ભીના કરે, મોત શોક વૈભવ વિલાસ મોટરો કરો. મારી નાનાથી તમે ભોગવો. ભોગવવાની માટે જ આ વિશ્વ તો બનેલું છે, પણ સમજીને ભોગવો. વધારે પડતું ભોગવશો પછી નહીં સાહેબ. તમારા બધાનું અન્ન કહીને મારા ગુરુ મહારાજ કે જેનું અન્ન ખાવું તેને સાચી વાત કેવી. વધારે પડતું ભોગવશો, અતિશયપણે ભોગવશો તો નહીં પચે, છેડી નાખવું પડશે. આ રશિયાના હાલ અહેવાલ જુઓ, પૈસાદારો ના થયા તે. આ રશિયા ફ્રાન્સમાં પણ ક્રાંતિ એ માટે જ થઈ. ગરીબોને અત્યંત દુઃખ પડ્યું. દુકાળ થયો ત્યારે પોતાના જમીનદાર ને ત્યાં ગયા એ ખેડૂતો કે ભાઈ સાહેબ ખાવાનું નથી, કે સલાહ ઘાસ ખાવ. એ જ જમીનદારો ને ઘાસ ના દુચા ભરી ભરી ને લોકો મારી નાખ્યા. સાહેબ ઇતિહાસ ની વાત કહું છું, હું ભડકાવવાને કહેતો નથી. એક્શન નું રિએક્શન છે. આપણા કાળમાં પણ આ એક એવો એક ક્રાઇસિસ, ખરેખર અણીનો વખત છે. આપણા દેશમાં પણ આ પૈસાદારો મારી નાખે. કલકત્તાના છાપા વાંચે છે, પણ કોઈ પૈસાદાર નું દિલ હાલતું નથી. હજુ કે અમારી મેતે કરીએ છે, શું છકોરો તમારી મેતે કરો છો? આ કાળ ભયંકર ધસી આવે છે. હું એવું જોશ થી ધસી આવે છે. હું જોઈ રહ્યો છું કે તમે પરમાર્થ કરો ભાઈ, મહેરબાની કરીને. બીજું કઈ નહીં, તો જેના વડે તમે ખાવ છો કમાવ છો એનું પૂરેપૂરું સાચું તો છકી જશે.
પણ કોને વાપરો
એવી રીતે કરો કે એને પણ સારું લાગશે, એ પણ માણસ હોય. તમે જો ભાવ રાખશો, દિલનો પ્રેમ રાખશો એવા માણસોને હું જાણું છું કે પોતાના પ્રેમ ભાવથી એમનું બધું સાચવું છું. અને એવા લોકો એમનું પણ સાચવે છે. આ કાળ એવો આવ્યો છે સાહેબ, તમે બધા, તમને બધાને મારી પ્રાર્થના છે કે સ્વાર્થ કરો પણ પરમાર્થ કરો, કરો ને કરો જ, પણ પરમાર્થ એવી રીતે કરો કે અમારા જેવા સાધુ સંતોને મકાનો બાંધવા હોય, મોછો કુવા રહેવું હોય, અરસપાના જાજરૂઓ ને બાથરૂમો ને એ ભપકા કરવા, એમાં આપતા નહીં ભૂલી ચૂકી. હું કઉ છું આ એ ધર્મ નો હોવા છતાં મારો વેશ ગ્રસ્થાશ્રમ છે, પણ મારો વેશ છે સાધુ નો. સાધુ ને મોત શોક નહીં પાલવી શકે. ઓ કે ક્યા હમકો સ્વર્ગ મે રહેને વાલે, હમકો તો સ્વર્ગ હે, ભલે હોવા દો એમને, પણ તમે પરમાર્થ કરો તો એવી રીતનો પરમાર્થ કરો કે પ્રજા બેઠી થાય. એવા કામ કરો. હું એવા કામ કરું છું એવું મારી જાતે કહેવાનું નથી, માધો જાણીતા છે, પ્રખ્યાત. કોઈ નથી કરતું એવા કામ કરું છું. ગુજરાતી ભાષામાં વ્યક્તિ ના મળે મારી આવના, આટલા બધા સાક્ષરો પડ્યા છે, કવિઓ પડ્યા છે, ભાષાની અભ્યાસની દ્રષ્ટિએ આ જરૂર નો છે, પણ કોને હુજે ભાઈ. પણ તેનો મને અફસોસ નથી, મારો ધર્મ જ મને હુજ્યું, તો મારો ધર્મ કરો, આ વ્યુત્પત્તિ શાસ્ત્ર કરો, ભલે જે પૈસા થાય તે મારે આપવા. વ્યાકરણ નું તેવું જ, આપણી ભાષાની સમૃદ્ધિ, આપણા સાહિત્યની પણ સમૃદ્ધિ થવી જોઈએ. એટલા માટે આ જ્ઞાન ગંગોત્રી કાઢ્યું, આજે વખણાય છે કે નહી, આ કામ ઘણું સારું છે. એવી જ રીતે અંગ્રેજી ભાષામાં ચિલ્ડ્રન્સ એન્સાયક્લોપીડિયા, એ બારાખડી પ્રમાણે છે, મેં વિષયવાર લીધી છે. એ પણ એવી એક સુંદર શ્રેણી નીકળશે. આપણે ત્યાં વિદ્વાનોનો ખોટ નથી, વિષયોના નિષ્ણાત એવા માણસોની ખોટ નથી. આપણા દેશમાં કેટલો મોટો દરિયો સાહેબ, જબરજસ્ત, અલે એને ખૂંદવો જોઈએ. આપણા દેશનું રક્ષણ કેવી રીતે થશે? આ દરિયો તમે સાચો, આપણે ત્યાં નેવી નથી પૂરતું. ગરીબ દેશ એટલો બધો પૈસો ક્યાંથી ખર્ચી શકે? તો એની શરતો કાઢી, નદીઓની તરવાની હરીફાઈ, ઓરીઓની હરીફાઈ, આટલા મોટો દરિયો, આ ખલી ખલાસી કારવા લોકોનું ખમીર જીવન કરે તે જ રહે, એને માટે આ જરૂરનું બધું. પણ કોને આ બધી પડી છે? આ નેતાઓને નથી પડી, ધર્માચાર્યોને પડી નથી, આ વિદ્યાર્થીઓ, આ મારા ભાઈઓ છે. હું તો જે તે બધું મારા વિદ્યાર્થી ભાઈઓને માટે કરું છું. એમનામાં જયારે આ બધા દેશોમાં વિદ્યાર્થીઓને તોફાન કરતા મેં દેખ્યા, ત્યારે મારે હૈયું હાલ્યું ના રહ્યું. અલ્યા કોઈ ધર્માચાર્યો ના જાગ્યા, મારા બેટા નેતાઓ ના જાગ્યા, કોઈ યુનિવર્સિટી વાળા જાગ્યા નહીં, પ્રોફેસરો જાગ્યા નહીં, વિદ્યાર્થીઓ નેતા જ્યાં મેં કહો, આપણે એમને પોઝિટિવ આપી દો, રચનાત્મક એવા પગલા આપી દો. તે કાળમાં મારી કોઈ પ્રખ્યાતિની આજી નથી, પણ રખડી રખડીને ફરી ફરી 4 લાખ રૂપિયા એકઠા કર્યા અને આ વલ્લભ યુનિવર્સિટીને સોંપ્યા, પણ બધા જ આખા ગુજરાતના વિદ્યાર્થીઓને માટે બહુ ઓછી રકમ. ત્યારે આવા કાળને જોઈને આવા અનોખા કામ કરવા જોઈએ. આ જ અનોખા છે એવું મારું કહેવાય. ઘણા જ મારી નજરમાં તો ઘણા બધા આવે છે, પણ મારી પાસે પૈસા નથી. અને હું તો એમ પણ કઉ છું કે કોઈ મને ટોળકી મળતી નથી. નિકલ સાહેબ, ઊંટવાનો ધંધો મારે કરવો, કરી શકું, અને જેલમાં જાઉં, મરી જવાનું આવે તો મરી જો મસ્તીથી. કારણ કે તેવી ના પૈસાદારો પૈસા છોડે એમ નથી, બહુ લોલુપતા લાગેલી છે. અને આ ડાક્ટર કઈ કા કરે, અમારા આશ્રમ ને મરી ગયા, ભીખો કાકો માંદો પડ્યો છે, મારાથી જવાતું નથી. હા હા મોટા, ખરેખર મારા માટે લાગણી ઘણી કરી, પણ મારા બેટા સુરત ના લોકો મને મદદ ના કરે. હા અલે, એમને માટે મારે બાર સ્નાનાગાર કરવો છે, આ સ્વિમિંગ પૂલ સુંદર સ્નાનાગાર કર્યો, પણ પૈસા રામ તારી બાળા.